सदानन्दाम्भोधि स्मितरुचिरपूरणेन्दुवदना प्रफुल्लाम्भो जन्म सदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि हे प्रगट पुरुषोत्तम जी मारा पियो पालन हार वाला लागो छो मने अति घना तमेज छो सुख देनार हये रे जो मिठू मिठू कह जो कर जो वातनी दिन रात सद विचारो छी नित्य नित्य प्रभु खिलव जो अमारु प्रभात मोंघा मुला छो पियो मारा मोंघी ने मीठी तारी वात वाते वलगू वाला तुझ साथे मारी पल मीते रात श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः नमो नमः नमो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज वाला भक्तो सद्गुरु श्री गोपालानंद स्वामी विरचित महानुपम ग्रंथ भक्ति सिद्धि की कथा सांभता सांभता आज ये कथा नो पूर्णाहुति नो दिवस पाम्या धनुर्मासमां आरंभ करेली आ कथा आजनी रवि सभामां पूर्णाहुति पामशे। अमारा आदि गुरु श्री गोपालानंद स्वामी नो दाखड़ो ग्रंथ लख्यानो आजे समग्र सत्संग में आ ग्रंथ ने आ कथा द्वारा पहुंचाड़ीने कई गुरु ऋण में मुक्त थावानो अवसर पाया छे। वाला भक्तो संतोए समाजनु भलू करवा माटे घणू बधु कर्यु छे घणू बधु करे छे घणू बधु करशे केम जे संतो પરમાત્માને પામેલા એટલે જ એમને કશું જ જોઈતું નથી, કેવળ જગતના રૂડાવા માટે પ્રવર્તેલા પરમાર્થી હોય છે, જેને જેને સંતની કૃપા મળી, સંતનો આશ્રય મળ્યો, એ આત્માઓ આ સંસારને સહેજે તરે છે, સુખ અને દુઃખને બધાઈને તરે છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આ ભક્તિ સિદ્ધિમાં એટલી બધી સરસ વાતો સમજાવે છે કે જેને સાંભળનારો માણસ જો આ વાતોને યાદ રાખી જીવનમાં અમલમાં લે તો ક્યારેય દુખી ન થાય. કારલીબાગ સ્વામિનારાયણ મંદિર વડોદરા દ્વારા ધનુર્માસમાં ચાલતી બાકી રહેલી ભક્તિ સિદ્ધિની કથાને પૂર્ણ કરવા હાલ 5 રાત્રિ સત્સંગ જ્ઞાન યજ્ઞનું આયોજન શ્રી ચંદ્રિકાબેન મહેજીભાઈ પરિવાર દ્વારા રાખવામાં આવ્યું છે. એના અંતર્ગત જ આજ આ રવિસભા છે. 5 દિવસના જ્ઞાન યજ્ઞનો અનુપમ લ્હાવો આપણને બધાઈને યજમાન દ્વારા પ્રાપ્ત થયો છે. વાલાવાલા ઘનશ્યામ મહારાજ આવી સેવા કરનારાઓને સદાય સાથે રહી અંતરમાં પોતાનો આનંદ આપી પોતાના સ્વરૂપનું મહાસુખ સદાય આપતા જ રહે છે. ભગવાન શ્રી હરિની અનુપમ ભક્તિ સિદ્ધ કરવા માટે લખાયેલો આ અનુપમ ભક્તિ સિદ્ધિ ગ્રંથ, આઈએ એના અંતિમ ભાગને આપણે હવે વિવેચી જઈએ, વાગોળી જઈએ, જીવનમાં ઉતારી લઈએ. કાલે માન વિશે વાત આવી હતી. અધર્મ સર્ગનો મહાન યોદ્ધો માન. માન કેવળ દોષ જ નથી પરંતુ દોષોની ખાણ છે. જ્યાં માન હોય ત્યાં ભગવાન હોય જ નહીં. ભગવાનને જેટલું માન સાથે નથી બનતું એટલું તો બીજા કોઈ દોષ સાથે નથી બનતું. પરમાત્માને માની માણસ ગમતા નથી. કેમ જે માનમાંથી જ ઈર્ષ્યા થાય છે, માનમાંથી જ મત્સર થાય છે, માનમાંથી જ અભાવ અને અવગુણની પ્રવૃત્તિ થાય છે, માન નામના દોષમાંથી જ દ્રોહની પ્રવૃત્તિ થાય છે, એમાંથી જ બીજાનો અપાર કુરાજીપો યાને શાપ પામીને જીવ આસુરી થાય છે, નરકે જાય છે, વેઠી વેઠાઈને એવી ભયંકર પીડા અને વેદનાને અનુભવે છે, પામે છે. અલયા ખાચર, વાસુદેવ મહાત્મામાં ઇન્દ્ર વગેરે દેવો, બીજી એવી અનેક કથાઓ પુરાણોમાં પૂર્વે થઈ છે, વર્તમાન કાળે પણ એવા ઘણા ઇતિહાસો અનુભવાણા છે કે માનને કારણે જ જીવ બહુ મોટું ગુમાવે છે, એટલું તો નહીં પરંતુ પારાવાર દુઃખ લખચોરાશી જંપુરી અને વેદનાને વહોરી લે છે. આવા માન નામના શત્રુને આપણા જીવનમાં અંશતઃ પ્રવેશ નહીં દેવો જોઈએ. ધોકાવીને માનને કાઢવું જોઈએ. નિર્માનીપણાના અદ્ભુત ધર્મસર્ગના ગુણ દ્વારા એ માનને મૂળિયામાંથી હણવું જરૂરી છે. વાલા ભક્તો, જેને મોટા થવાની મનમાં હંમેશા ઈચ્છા રહ્યા કરે એને પોતાને મોટા થવું હોય એટલે બીજાની મોટપ નડ્યા કરે. અને બીજાની મોટપ જ્યારે એને નડે ત્યારે એની સાથે એને જરૂર ઈર્ષ્યા થાય, મનમાં એમ થાય કે એ નાપાસ થાય તો સારું, અથવા એને ધંધામાં ફાયદો ન થાય તો સારું, નહીતર એ મારા કરતાં આગળ નીકળી જશે, મારા કરતાં વધારે પૈસાવાળો વગેરે વગેરે બધું સમજી લો ને. આ ઈર્ષા છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ ઈર્ષાનું લક્ષણ આ રીતે કર્યું. પોતાના બરોબરિયા, યાને કે સમકક્ષ, જે હોય તેનો ઉત્કર્ષ દેખી કે ખમી શકાય નહીં તેને ઈર્ષા કહેવાય. આપણા સમકક્ષ માણસોનો ઉત્કર્ષ, ઉન્નતિ, પ્રગતિ જ્યારે આપણે દેખીએ, જાણીએ, ત્યારે જરાક અંતરમાં ઝાંખા થઈ જઈએ, આપણો આનંદ મોળો પડી જાય. એની ઉન્નતિ આપણને રૂચે નહીં, ગમે નહીં, ન થાય તો સારું એવું અંદર થયા કરે. આનું નામ ઈર્ષા. બોલો, થાય છે? પરોત્કર્ષ અસહિષ્ણુતા ઇતિ ઈર્ષા. બીજાના ઉત્કર્ષને તમે સહી ન શકો, ખમી ન શકો, એ આનંદ તમે માણી ન શકો અને ઉદાસ થઈ જાઓ. આ ઈર્ષા. ઈર્ષાનું એક જ કામ, તમારો આનંદ ખાઈ જવાનું. તે હંમેશા તમારો આનંદ અને ઉત્સાહ ખાય. હવે આપણે આનંદ જોઈએ છીએ, એ આનંદ આપણા હૃદયમાં રહ્યા રહ્યા કોઈ ખાઈ જાય તો આપણે શું ભોગવીએ? ઈર્ષા બહુ ભૂંડી બલા છે. ઈર્ષા એવા પ્રકારની ભેંસ છે કે નિત્ય ઈ આનંદનો ખોરાક ખાય છે, એને ન રખાય. આપણા ઘરે કોઈ માણસ એવો હોય કે રોજે લાખો રૂપિયા ખાઈ જાય તો એને ઘરમાં રખાય? કેમ, જે રૂપિયા તો આપણે વાપરવા જોઈએ, એ ખાઈ જાય તો મુશ્કેલી થાય. એમ આપણા અંતરમાં રોજ આપણો અનેક પ્રકારનો આનંદ ખાઈ જાય એવી ભૂંડી ભેંસ જે ઈર્ષા, એને રખાય? કેમ, જે આનંદ તો આપણે માણવા જોઈએ, ભોગવવા જોઈએ, અને ઈર્ષા બધું આહોડી જાય, ઝાપટી જાય તો આપણે તો આનંદ વિનાના જ રહીએ ને. માટે ઈર્ષા બહુ ભૂંડી બલાશે. ઘણા માણસને તો ઈર્ષા ઓળખાતી નથી, એને ખબર જ નથી કે મારામાં ઈર્ષા નામનો અંતઃશત્રુ છે. સત્સંગ કરતા કરતા 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે ક્યારેક એને એવી ખબર પડે છે, અરે હું ઈર્ષાળુ છું, મને પણ ઈર્ષા થાય છે, ઈર્ષા મારામાં પણ છે, ધિક્કાર છે મને. પણ બહુ વર્ષોએ બહુ ઊંડું અંતર તપાસે તો ખ્યાલ આવે કે હું ઈર્ષાએ રહિત તો નથી. ઈર્ષા રહિત આ સંસારમાં કોઈક જ હોય છે. માણસ ગમે તે આશ્રમમાં રહે, ગમે તે દેશમાં રહે, ગમે તે ભાષામાં બોલે, ગમે તેટલો ભણેલ હોય, મોટો હોય, સત્તાવાળો હોય કે બુદ્ધિશાળી હોય, પણ ઈર્ષાથી બચવું બહુ જ અઘરું છે. કોઈક જ આ સંસારમાં એવા વિરલા પુરુષ થયા છે કે જેને કદી કોઈની ઈર્ષા નથી થઈ. સ્વજેવાતણો કાંઈ ઉત્કર્ષ થાય નહીં તે હજેનાથી દેખી ખમાય, અરે ઈર્ષા નામ એનું જ જાણો, પૂરો ગુણ તે પાપ રૂપી પ્રમાણો. સ્વજેવાતણો, પોતાના જેવાનો કાંઈ ઉત્કર્ષ થાય, આપણાથી બહુ મોટા હોય ને એનો કાંઈ ઉત્કર્ષ થાય તો આપણને બહુ કાંઈ ઉપાધિ ન થાય, આપણાથી બહુ નાના હોય ને એનો કાંઈ ઉત્કર્ષ થાય તોય બહુ ચિંતા ન થાય, પણ આપણા જ સહચર, આપણી જેવા જ, આપણી જેવડા જ જે હોય ને સાથે રહેનારા, એ જ્યારે સાઈડ કાપે ને ત્યારે પ્રોબ્લેમ બહુ થાય. એ આંખમાં ખૂંચે. બસ આનું નામ ઈર્ષા. બહુ ઝીણી હ ન મનાય એવી વાત આ ઈર્ષ્યાની છે. ઘણા સારા મોટા દુનિયાના ધર્મના વડા ગણાતા હોય પણ ઈર્ષ્યાથી મુક્ત તમને ક્યારેક નહીં દેખાય. મોટા ધર્મગુરુ હોય, ધર્માચાર્ય, સદગુરુ, સાધુ, ગાદીપતિઓ પણ ઈર્ષ્યાથી તો બળતા હોય છે. મુશ્કેલી છે. ભગવાન બચાવે આ બલાથી, તકલીફવાળું કામ છે. અરે બહુ ઝીણી બલા. પતિને પત્નીની ઈર્ષ્યા થાય, બોલો, પત્નીને પતિની થાય, છોકરાની મા બાપને થાય, ન મનાય એવી કહું છું વાત. છોકરાને મા બાપની થાય, મા બાપને છોકરાની થાય, ભાઈને ભાઈની થાય, એ તો થાય જ. ગુરુને શિષ્યની થાય ને શિષ્યને ગુરુની થાય, આ એવી બલા છે. એક સંતને બીજા સંતની થાય, હારા ભગતને હારા ભગતની થાય, નબળા નબળાની થાય એવું નથી કહેતો. ભગવાન જ મેળવવા નીકળ્યા હોય ને તોય મનમાં એમ થાય કે મારા પહેલાં એને ભગવાન નહીં મળી જાય ને, તે તને હું પેટ દુખાવો થાય, મળી જાય સારું. મારા પહેલાં એના બધા અંતઃશત્રુ ટળી જાય ને એ કંઈક શુદ્ધ નહીં થઈ જાય ને, મારે મોર થઈ જવું છે, પછી આ ઈર્ષ્યા. બોલો, આ માર્ગમાંય પડીશ, જગતના માર્ગમાં હોય, રાજ્ય ક્ષેત્રમાં હોય, સંસારના વ્યવહારમાં ઈર્ષ્યા હોય, હોય ને તો હોય જ, એ તો માર્ગ જ એવો છે. પણ શુદ્ધ માર્ગ ગણાય પરમેશ્વરને પાયમાનો, કે જેમાં ઝીણો સરખો દોષ, જેમ આંખમાં નાનું કણું ન પોસાય, એમાં ઈર્ષ્યા જેવા મોટા ગાંગડા હમાય, બોલો. અને ત્યારે આપણને બહુ ઉદ્વેગ થાય, ઉદાસ થઈ જવાય, મનમાં એમ થાય કે બહુ કરી. કોથળામાંથી ઉંદરડું નીકળે, માન્ય ગરી ગયું છે, નીકળે બરોબર. હુંડલામાંથી ઉંદરડું નીકળે, હમજ્યક નીકળે. ઘરને ખૂણે જૂનું કબાટિયું પડ્યું હોય એમાંથી ઉંદરડો નીકળે, હમજ્યક ઘૂસી ગયો છે, સમજા. પણ સાંજે બંધ કરેલા ચાલુ ફ્રીજમાંથી હવારે ઉંદરડો નીકળે ને, ત્યારે આશ્ચર્ય બહુ થાય કે ચાલો ફ્રીજમાંથી ઉંદરડો નીકળ્યો. એમ મોટા મોટા સાધુને ધર્માચાર્યમાંથી જ્યારે ઈર્ષ્યા પ્રગટ થાય ને, ત્યારે એમ થાય ઘર અહીંથી નીકળી. પ્રોબ્લેમ છે આ, ન કહેવાય એવો છે. ખતરનાક બલા છે. ભગવાનને પ્રાર્થના કરી કે અમને બચાવજો, ગમે એને વળગી જાય. આવો થાય માનમાંથી, માનભાઈની દીકરી છે, ભૂખી રાક્ષસણી જેવી છે, ગમે એને પકડી લે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ઈર્ષ્યા ન રાખવી, ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ ઈર્ષ્યા તો રહે. પછી મહારાજે જરાક મનોવૈજ્ઞાનિક રીતે ટેકનિક બદલીને વાત કરી કે હવે જો એ ન જ છૂટતું હોય તો પછી છે ને ઈર્ષ્યા ન કરતા હરીફાઈ કરો, એનો વાંધો નહીં. આમ પછી છૂટ આપી, સમજાણું. તમારાથી નકોડી નો જ એકાદશી થાય, ફરાળ કરો તો હાલશે, એમ બીજું શું કરવું, હાલ એવું નથી. તારે હરીફાઈ કરવી. ઈર્ષ્યામાં ને હરીફાઈમાં તમે ભેદ સમજો છો? સમજાવું, ન સમજતા હો તો. બે છોકરા સાથે ક્લાસમાં ભણતા હોય, એક છોકરાને દર સાલ 98% માર્ક આવતા હોય, બીજાને 99 જેને માર્ક આવે એનો પહેલો નંબર આવે, 98 આવે એનો બીજો આવે, બેન ઘર્ષણ તો થાય. એટલે 98 વાળો જો એમ વિચારે કે મારે આ વખતે મહેનત કરીને 100% માર્ક લાવવા છે અને પહેલો નંબર લેવો છે, એમ જે મહેનત કરીને ભણવા માંડે એને હરીફાઈ કરી કહેવાય. પણ એના મનમાં ક્યારેય એવો વિચાર ન આવવો જોઈએ કે હે પ્રભુ, એને 99 આવે છે, તું કાંઈક દયા કરીને એને 97 આવે ને તો 98 ને 98 મારો પહેલો નંબર આવે. આવો વિચાર જો નબળો આવ્યો તો ઈર્ષ્યા કહેવાય. અને એને ભલે 99 પ્રભુ તું આપ, પણ મારે 100 લેવા છે. હું એનું બગાડવા માગતો નથી, પણ મારી ઉન્નતિ વધારવા માગું જ છું. એના માટે હું પ્રયત્ન કરીશ, ભગવાનને પ્રાર્થના કરીશ, સંતોના આશીર્વાદ લઈશ. એને ભલે 99 આવે, મારે 100 લેવા છે. આ હરીફાઈ કહેવાય. એમાં બીજાને પાછા પાડવાની ઊંડે ઊંડે ભાવના ન હોય, પોતાને આગળ જવાની મહેનત કરવાની શ્રદ્ધા પુષ્કળ હોય તો હરીફાઈ, અને પોતાનામાં મહેનત કરવાની તેવડ નહીં, પુરુષ પ્રયત્ન કરવાનો ઉત્સાહ નહીં, અને પહેલાંને ઓછા આવે હે પ્રભુ એનું કંઈક બગાડ તો હું આગળ જા, આ ઈર્ષ્યા. ઈર્ષ્યાને હરીફાઈને ચોખ્ખી સમજ્યા ને. ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે તમને જેની ઈર્ષ્યા થાય છે એના જેવી ઉન્નતિ પ્રગતિ એના જેવા ગુણો કેળવવા માટે તમે મહેનત કરજો, પણ એનું બગડે એવી ભાવના ન કરતા. એનું બગડે એવી ભાવના એ ઈર્ષ્યા, અને એના જેવા થવા માટેનો પ્રયત્ન કરવો એ હરીફાઈ છે. ઈર્ષ્યા કરતા હરીફાઈ 100 દરજ્જે સારી. અને મરદ માણા તો હરીફાઈ કરે અને નમાલા ઈર્ષ્યા કરે. નબળી ભાવના કરે એ બધા નમાલા, અને મહાન ભાવના સાથે જીવે એ બધા મરદ. તો વાલા ભક્તો, ઈર્ષા વિશે આટલું કહ્યું ઘણું. માન નામના મહાન દોષોની ખાણરૂપ અંતઃશત્રુમાંથી મત્સર નામનો એક બીજો દુર્ગુણ ખતરનાક હંમેશા પ્રવર્તે છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મત્સર કોને કહેવાય એની વ્યાખ્યા કરતા આ પ્રમાણે લખે છે કે હર કોઈ મનુષ્યના શ્રેષ્ઠ ગુણનું સહન ન કરવું ને કોઈ લે ને કોઈ દે તેમાં ઠાલી બળતરા કરવી તેને મત્સર કહેવાય. પરગુણ અસહિષ્ણુત્વમ મત્સરઃ, ઈર્ષા. પરોત્કર્ષ અસહિષ્ણુત્વમ ઈર્ષા, બીજાની ઉન્નતિને ન સહન કરી શકો તે ઈર્ષા, અને બીજાના ગુણનું સહન ન કરી શકો તે મત્સર. ખ્યાલ આવ્યો તમને? એમાં દાખલો દઉં, તમે રોડમાંથે ગાડી લઈને જતા હો, તમારી સાઈડ કાપે અને મોર જાય, એની તમને બળતરા થાય તો ઈર્ષ્યા કહેવાય. પણ કોઈ માણસ તમારી મોરમર જતો હોય કે પાછળ પાછળ આવતો હોય, કાંઈ લેવા દેવા તમારે ન હોય, તોય તમને દાઈ ચડ્યા કરે, તું મોરી કેમ છો? પાછળ આવતો હોય એની માથે રીં ચડે, મારી પાછળ પાછળ કેમ ગાડી લાવે? આ રોડમાંથી હું હોઉં ત્યારે કોઈ ન હોવા જોઈએ. આ મત્સર ખતરનાક શત્રુ છે. કાઠિયાવાડમાં મત્સરવાળા માણસને ખપાટ કહેવામાં આવે છે. આ ખપાટ છે એમ, હવ આખા ગામની ઉપાધિ કર્યા કરી ખપાટ. રોજ ચોખ્ખું ઘી કિલો ખવારો, પણ ખપાટને લોહી ન ચડે. જેટલું ખાય એટલું કોકની ઉપાધિ કરવામાં બળી જ જાય, અને એ મત્સરવાળો માણા ખપાટ કહેવાય. જબરો દુર્ગુણ છે, સમજણ. પોતાને તો કોઈને દેવું નહીં, પણ કોઈક જો કોઈકને દેતા હોય તો બળી મરે. પોતાને તો કાંઈ કથા વાર્તા જ્ઞાન યજ્ઞ સત્સંગ બેહાડવો નહીં, પણ કોઈકે પારણી બેહાડી હોય અને એ બાર ઓટલે બેઠા હોય, સમજાણું, એમાં કોક જો નીકળે કે ક્યાં જાઓ છો? તો કે કથામાં આ કરો રૂપિયાના ધુમાડા, તે તું અહીં બેઠો બેઠો બીડીના ધુમાડા કાઢે છે, એના કરતા એ સારું. આ ઈર્ષ્યા નહીં પણ મત્સર. કોક કથા કરાવે છે, કોક કથા કરે છે, ને કોક સાંભળવા વાળા સાંભળે છે, કોક જમાડે છે ને કોક જમે છે. તને હું પેટમાં બળીતરા મફતની થાય છે એમ, પણ આને શાંતિ ન હોય. જન કોઈની ઉત્કૃષ્ટતા તે સહન જે ન કરી શકે, મત્સર કહાવે તેહ તેની બળતરા મનમાં ટકે. જબર બળતરા હોય, ઘણાના આવા સ્વભાવ હોય અજ્ઞાનને કારણે. હો, થોડું એને જ્ઞાન ખૂટતું હોય અંદર. જો સત્સંગમાં બેઠા બેઠા માણસ સારી રીતે કથા સાંભળે અને વિચારે કે આનો મને ફાયદો હું, તો ધીમે ધીમે ટળે. આવો દુષ્ટ સ્વભાવ ટાળવો પણ ઘણું કઠણ છે. ચાલો હજી થોડીક વિશેષ વ્યાખ્યા કરી જઈએ. આપણામાં આવી ઈર્ષ્યા કે આવો મત્સર નામનો દોષ હોય તો આપણે એને કેમ ઓળખવો? બીજામાં નહીં હો, પોતામાં ઓળખવો હોય તો કેમ ઓળખવો? સરસ વાત છે. જો બીજાનું સુખ જોઈને આપણને દુઃખ થાય, બીજાની ઉન્નતિ પ્રગતિ આનંદ માન મોટપ સન્માન જોઈને આપણને જરાક ઝાંખપ આવે, તો સમજી લેવાનું કે અંદર બેઠીશ, બીજાની ઉન્નતિ સહન ન થઈ શકે, એનું સુખ સહન ન થઈ શકે. અથવા બીજાનું દુઃખ જોઈને આપણને સુખ થાય, બીજાને જ્યારે હેરાનગતિ થાય ને ત્યારે આપણને આનંદ થાય. બરાબર, આ ઈર્ષ્યા. એ હેરાન થાય છે એમાં તને શું મળે છે? હે, અંતરમાં રાજીપો થાય એનું નામ ઈર્ષ્યા. ટૂંકમાં બીજાના ઉત્કર્ષ કે સુખ જોઈને અંતરમાં થતો અસંતોષ, અજંપો, ઉદ્વેગ, બળતરા, દુઃખ, અશાંતિ, આનું નામ ઈર્ષ્યા. જબરી વાતો છે. એ જ ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહીં પોતાની ભૂલ. ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહીં પોતાની ભૂલ. અમાપને જાય માપવા રે, વળી કરે અમૂલ્યનું મૂલ. આ ઈર્ષાના ઉપલક્ષણ છે. બીજાના ઈર્ષાળુને નિરાદોષ દેખાય, ગુણ તો દેખાય જ નહીં. એનામાં ઘણા હોય તો એનો દેખાય. તમને હામા માણસમાં ગુણો ત્યાં સુધી જ દેખાય જ્યાં સુધી તમને એની અરે ઈર્ષ્યા ન થઈ હોય. જેવી તમને એની અરે ઈર્ષ્યા થાય તો એના બધા જ ગુણો તમને દોષ દેખાવા માંડે. મોટી ઉપાધિ છે આ. અને પોતાની ભૂલ તો ઈર્ષાળુને દેખાય જ નહીં. અમાપને જાય માપવા, બોલો, એને ને એને કાંઈ લેવા દેવાનું હોય ન્યા માથા ભરાવે. કવળી કરે અમૂલ્યનું મૂલ, ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર. એ બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર. એવી અભાગણી ઈર્ષા જેને ગુરુ સંતની ગણતી નહીં. જી 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 જી, એવી અભાગણી ઈર્ષા જેને ગુરુ સંતની ગણતી નહીં. ગુરુની ઈર્ષા કરે ને સંતની કરે. વિનાશ એવો નહીં વિમુખના સંગથી, જેવો ઈર્ષા કરે છે રહી. વિમુખનો સંગ બહુ દુઃખ દે. વિમુખ માણસને આમ કરે નરકમાં નાખે ને તેમ કરે, પણ આયા નિષ્કુળાન સ્વામીની કલમ એ તો આમ હજ કરી નાખીએ. કે વિમુખના સંગથી જેટલું તમારું ન બગડે એટલું તમારામાં રહેલી ઈર્ષ્યા તમારું બગાડે છે, એના કરતા તો વિમુખ હારો. બોલો, હદ કરી નાખી ને હવે. આપણને વિમુખ ઉપર દાજ ચડશે, પણ આપણા પડેલી ઈર્ષ્યા ઉપર કદી દાજ નહીં ચડે. જોજો, મૂલવણી કરતા ન આવડ્યું કોણ હારું ને કોણ ખરાબ. ઈર્ષ્યાથી કોઈ ખરાબ નહીં, મેલામ મેલી બલા ઈર્ષ્યા. શેક્સપિયર એમ કે છે કે ઈર્ષ્યા નજીવી વાતને મોટું રૂપ આપે છે. જોજો, તમને જેની સાથે ઈર્ષ્યા ન હોય ને, એની કાંઈ ભૂલ થઈ હોય ને, અથવા એ માણસ તમારા કાંઈક વાંકમાં આવ્યો હોય ને, તો તમે તરત જ જેમ તેમ કરીને માફી આપી દેશો. પણ તમને જેની સાથે હરીફાઈ ઈર્ષ્યા હોય, એ માણસ જો કાંઈક ભૂલ કરી બેઠો, તો તમે એ ભૂલને માઇક્રોસ્કોપથી જુઓ. એવી મોટી મૂલવો કે સાંભળનારાને તમારી વાત સાંભળીને કીડા પડે કે રાખીને હવે પણ સોચ્યો છો તે, વાતમાં કાંઈ નથી ને હું કામ આવડું મોટું રૂપ આપેશ. હે, શેક્સપિયરની વાત જબરી છે. પછી એણે એમ કીધું કે ઈર્ષ્યા લીલા કાચ જેવી આંખોવાળો રાક્ષસ છે. બોલો, કયા અર્થમ લખ્યું છે એવો હમ નહીં જાણતે, હમરે ઢંગ સે અર્થ નિકાલેંગે. સમજાણું, હું તમને પ્રશ્ન પૂછું, લીલા કાચના ચશ્મા કોઈને પહેરાવો તો એને હુકુવી ઘાસ લીલું લાગે કે ન લાગે? એમ જે માણસે ઈર્ષ્યાના ચશ્મા પહેર્યા એને હારો માણાય ખરાબ લાગે. એટલે આ લીલા કાચવાળો મહા મોટો રાક્ષસ થયો ઈર્ષાળુ, એને બધું ખરાબ લાગે. ઈર્ષાળુ માણસ ઘણો વહેમી હોય છે, ઘણો બીકણ હોય છે અને પોતે પોતાથી અજાણ હોય છે. મસ્ત વાત છે. ઈર્ષાળુ માણસ તમને બહારથી ગમે એવો લાગતો હોય, પણ તે ઘણો વહેમી હોય છે. અને બહાર ભલે તમને ગમે તેમ એ બંઠાશ મારીને પોતાનું મર્દપણું દેખાડતો હોય, પણ જો એને બીજાની ઈર્ષ્યા થયા કરતી હોય તો એ અંદરથી ઘણો બીકણ હોય. સમજી જ લેવાનું. અને પોતે પોતાથી અજાણ હોય છે, અને જો પોતે પોતાને જાણે તો ઈર્ષ્યા કરવાની કોઈ આવશ્યકતા રહેતી જ નથી, મન પાછું વળી જાય. સંત તિરુવલ્લુવર એમ કે છે કે ઈર્ષાળુના સુખને નાશ કરવા, બહુ મસ્ત બોલ્યા આ સંત, ઈર્ષાળુના સુખને નાશ કરવા બહારના કોઈ દુશ્મનની જરૂર નથી, ઈર્ષા જ એના તમામ સુખો અને તમામ સદગુણો રૂઢી રીતે નાશ કરશે. બોલો, ઈર્ષાળુના સુખને નાશ કરવા, એની ઉન્નતિને અટકાવવા બહારના કોઈ દુશ્મનની જરૂર નથી, એનામાં રહેલી ઈર્ષા જ એનો સંપૂર્ણ રીતે ભૂકો કાઢી નાખશે. એના સુખનો જ નહીં, બલકી એના સદગુણનો પણ સર્વ રીતે સંહાર કરશે. બોલો, રાખી પોહાય? આ ઈર્ષ્યા આપણામાં આપણે રાખવી જોઈએ ખરી? તો થાવ આજથી મરદ, કોઈની ઈર્ષ્યા નહીં કરું. જ્યારે મારા મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા ભાવ જાગશે, ત્યારે હું મને પોતાને ખૂબ ઉપદેશ આપીશ, રવા દે રવા દે, હે નીચ મૂરખ, ધિક્કાર તને, શું કામ કોકની ઉન્નતિ સુખ અને પ્રગતિ જોઈને બળેશ, વગર ડીઝલે પેટ્રોલે ગેસ વિના હું કામ હળગેશ. શાંતિ ભોગવીને એમ પોતે પોતાનો ઉપદેશ દેવો. બર્નાર્ડ શો એવું કહેતા કે ઈર્ષ્યા માણસની ક્ષુદ્રતા છે, હલકાઈ છે, નીચતા છે, જે અમુક હદથી આગળ જોઈ શકતો જ નથી. ઈર્ષાળુ માણસ અમુક રેન્જ સુધી જ ભાળે, પછી ભાળે નહીં. ઈર્ષ્યા પોતાની આગળ વધવાની બધી જ જગ્યાઓ પોતે જ રોકી રાખે છે. બોલો, કોઈ એને રોકતું નથી, ઈર્ષ્યા પોતે જ પોતાને આગળ વધવાની બધી જ જગ્યાઓ રોકી પાડે છે, પછી વધારે જ કેમ આગળ. અને એમ માને છે કે બીજાએ મને જાણી જોઈને રોક્યો છે, બોલો, મુશ્કેલી આ જ પછી ઈર્ષ્યા પોતે જ આગળ વધવાની બધી જગ્યા રોકી પાડે છે, અને પાછી એમ માને છે મને કોઈ કે ઉન્નતિને માર્ગે જતા રોક્યો છે, એમ મારું બીજા બગાડે છે. એટલે ભાઈ, તારું તારી ઈર્ષ્યા જ બગાડે છે, બીજા કોઈ તારી ઉન્નતિ રોકતું નથી. હરિચરિતામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે ઈર્ષ્યા સમાન બીજો કોઈ દોષ નથી. દોષમાં શિરોમણિ, મોટા દૈત્યોએ મરવા છતાં ઈર્ષ્યા મૂકી નથી. સંત થઈને બીજા સંતની ઈર્ષ્યા રાખે તે અમને ગમતા નથી, તેને અમે સંત કહેતા નથી. અને ઈર્ષ્યાથી નુકસાન બહુ થાય. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણના શબ્દોથી સાંભળીએ, વચનામૃત મધ્યનું 47મું, સંતને કોઈ સારા પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તે પંચ મહાપાપીથી પણ વધુ પાપી છે. પ્રથમ પ્રકરણનું 63મું, ઈર્ષ્યાથી નાસ્તિક ભાવ આવી જાય છે. પ્રથમ પ્રકરણનું 35મું, ઈર્ષ્યાથી આસુરી બુદ્ધિ થાય છે. મધ્ય પ્રકરણનું 40મું, ઈર્ષાળુને ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ આવે છે, ભક્તનો અવગુણ આવે છે અને ભક્તનો દ્રોહ પણ થાય છે. મધ્યનું 28મું વચનામૃત, ઈર્ષાળુ ભગવાનના ધામમાં છે તોય ભગવાનના ભક્તો પર ઈર્ષ્યા કરે છે, અને ધામમાં છે અને ભક્તો પર ઈર્ષ્યા છે તો તે ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. અર્થાત ઈર્ષાળુને ભગવાનનો સંબંધ છૂટી જાય છે. બોલો કેટલું મોટું નુકસાન, ધામમાંથી હેઠો પડે. માટે ઈર્ષ્યા એ એક એવા પ્રકારનો અગ્નિ છે કે જે દેખાતો નથી પરંતુ પોતાને અને બીજાને સળગાવવાનું જ કામ કરે છે. ઈર્ષ્યાથી સદગુણો બળી જાય છે, મોક્ષના અંકુરો બળી જાય છે, પરસ્પરની આત્મીયતા બળી જાય છે, કુટુંબ ભાવના બળી જાય છે, એકબીજાની લાગણીઓ ખતમ થઈ જાય છે. ક્રોધી, દ્વેષી, કપટી અને માનીના હૃદયમાંથી ઈર્ષ્યારૂપી લાવા રસ સતત નીકળ્યા કરે છે. પોતાનું, સત્સંગનું, કુટુંબનું, જ્ઞાતિનું, સમાજનું, દેશનું, ગામનું પણ ઈર્ષ્યાળુ સદા નુકસાન કર્યા જ કરે છે. ઈર્ષ્યા માનવીની જિંદગીના આનંદને હરામ કરી નાખે છે, અતિ સ્પર્ધા કરાવે છે, આધ્યાત્મિક ઓજસનો નાશ કરે છે. ઈર્ષ્યારૂપી ઉદય અંતરને કોરી ખાય છે. માટે વાલા ભક્તો, ઈર્ષ્યા ન કરવી બહુ દુઃખી થવું હોય તો એ માર્ગે જવું. મોટા ભાગના માણસો પોતાની ઈર્ષ્યાથી જ પોતે દુઃખી હોય છે અને બીજાના વાંક કાઢતા હોય. હવે ઈર્ષ્યા ટાળવાના ઉપાય બતાવીએ છીએ. એક અંતરદ્રષ્ટિ, બીજો આત્મવિચાર, ત્રીજો ભગવત કર્તૃત્વનો વિચાર. આ ત્રણથી તમે ઈર્ષ્યાને નાથી શકો છો. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં એમ કહ્યું, પ્રથમ તો કોઈના ઉપર ઈર્ષ્યા જ્યારે આપણને આવે ત્યારે એમ વિચાર કરવો કે મારે એના ઉપર ઈર્ષ્યા આવી તે એનામાં એ દોષ ખરેખર છે, તેથી મને એની ઈર્ષ્યા થાય છે કે એનામાં અવગુણ દેખાય છે, કે એ મને ટોકે છે એને લઈને મને એના ઉપર રીસ ચડે છે અને એનો અભાવની ઈર્ષ્યા થાય છે, કાં તો એ મારા કરતાં આગળ નીકળી જાય છે એટલે મને એના ઉપર ઈર્ષ્યા થાય છે, હકીકત શું છે? પછી એનો નિર્ધાર કરીને એવો વિચાર કરવો જે એનામાં દોષ નથી અને મને એનો અવગુણ આવ્યો માટે મારો ઈર્ષ્યાવાળો સ્વભાવ છે. પછી તે ઈર્ષ્યાને એમ ટાળવી જે એનામાં જે ગુણ હોય તેને વિચારવા, જે આવી રીતે એનામાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે તથા મહાત્મ્ય સહિત ભક્તિ પણ એનામાં છે તથા દેશકાળે ન ડગે એવો ભગવાનનો નિશ્ચય એને છે તથા સત્સંગને વિશે અહો એને કેટલી આત્મબુદ્ધિ દ્રઢ છે તથા દેશકાળે કરીને સત્સંગમાંથી એનો પગ મોળો પડે એવો નથી અહો ઇત્યાદિ એનામાં મોટા મોટા પર્વત પ્રાય ગુણો છે, ને મારામાં એ ગુણ છે ખરા, પણ દેશકાળે કરીને એનો ઠા રહે એમ જણાતું નથી. એના જેવા પર્વત પ્રાય અડગ ગુણો નથી, ને મને એમના ઉપર ઈર્ષા આવે છે? અરે અરે, એ તો મારામાં અતિ ભૂંડો દોષ છે, ને મારું પરલોકમાં અતિ ભૂંડું કરે એવો છે એમ જાણીને પછી તેના ગુણને વિચારીને તેનો વારંવાર ગુણ લેવો. જેના ઉપર તમને ઈર્ષા થતી હોય એના સદગુણોને વિચારી વિચારી વારંવાર એનો ગુણ લઈને એ ખરેખર મારાથી મહાન જ છે, પરમેશ્વરે જ એને મારાથી મહાન શક્તિશાળી બનાવ્યો જ છે, માટે મારે એની આરે અથડાઈને ભૂકો થવાની જરૂર નથી. સ્વીકાર લેવાનું. ને જો તેને મોઢે દિન વચન બોલીને પ્રાર્થના થાય તો બહુ સારું, એ તો બહુ ઉત્તમ, કે તમે તો બહુ મહાન છો, મને તમારો અભાવ આવ્યો, હું ખરાબ માણસ છું, એમ જો એને કહી શકાય જેની ઉપર ઈર્ષા થઈ હોય એને, હો તો બહુ ભાગ્ય, તો તમારામાં ઈર્ષા છે એનો તરત ભૂકો થાય. ખેર, પગમાં પડીને એની ઉત્કર્ષતા આપણે મુખે એને જ કાને સંભળાવીએ એમ ન બોલી શકીએ તો કાંઈ નહીં, પણ મનમાં મનમાં તો વારંવાર એને પ્રાર્થના કર્યા કરીએ. ચાલો એટલું તો કરીએ. પણ જો એને મોઢે દિન વચન બોલીને પ્રાર્થના થાય તો તેને પગે લાગીને તેની આગળ પ્રાર્થના કરીને કહેવું, જે મને ઈર્ષાએ કરીને તમારો અવગુણ આવ્યો છે, માટે મારો અપરાધ ક્ષમા કરજો, ને એને મોઢે ન કહેવાય તો મનમાં તેની પ્રાર્થના વારંવાર કરવી, ને પછી ભગવાનની પ્રાર્થના કરવી, જે હે મહારાજ, મારામાં ઈર્ષા રહી છે તેને તમે ટાળો પ્રભુ, તેને ટાળો એમ વારંવાર ભગવાનને પ્રાર્થના કરવી, ને એમ વિચાર કરવો જે એ ઈર્ષા જો મારામાં રહેશે તો તેણે કરીને મારે પરલોકને વિશે પ્રાપ્તિમાં બહુ ફેર રહેશે, ને ભગવાન મારા ઉપર રાજી નહીં થાય એમ મનમાં નિરંતર ખટકો રહે, ને તે ઈર્ષા ન ટળે ત્યાં સુધી મનમાં પશ્ચાતાપ કર્યા જ કરે, કર્યા જ કરે, તો ધીરે ધીરે કાળે કરીને ઈર્ષા ટળે. કાંઈ સ્વિચ પાડીએ ને જેમ ટ્યુબલાઇટ બંધ થાય એમ ન ટળે, આમાં ઘણી બધી ધીરજ જોઈશે. આવી અદ્ભુત વાત છે વાલા ભક્તો. હવે સદગુરુ ગોપાળાનંદ સ્વામી છેલ્લો સદગુણ વર્ણવે છે, 59મો ધર્મ સર્ગનો ગુણ, સત્વ સંશુદ્ધિ એનું નામ છે. સત્વ સંશુદ્ધિ અર્થ એવો છે, રજોગુણ તમોગુણે કરીને અંતકરણમાં વિક્ષેપને ન પામે તેને સત્વ સંશુદ્ધિ કહેવાય. જુઓ, આપણામાં ઘણી વખત રજોગુણ વર્તતો હોય, ઘણી વખત તમોગુણ વર્તતો હોય, અને સત્વગુણ ક્યારેક વર્તતો હોય, એમાંય વળી રજોગુણ તમોગુણ મિશ્ર સત્વગુણ વર્તતો હોય, પરંતુ સત્વ સંશુદ્ધિ ન હોય, શુદ્ધ સત્વગુણ ન હોય. અંતરમાં જે અખંડ સત્વગુણને રાખવો, રજતમનો અંશ પણ ભળવા ન દેવો, એવો જે સદગુણ એને સત્વ સંશુદ્ધિ કહેવાય. રજતમ વડે જેના હૃદયમાં ક્ષોભતે ઉપજે નહીં તે સત્વ સંશુદ્ધિ ભલી, સત્શાસ્ત્રમાં મુનિએ કહી. પોતાના અંતકરણને હંમેશા સત્વગુણમય રાખવું, એમાં તમોગુણ આવવા ન દેવો, રજોગુણ પણ ભળવા ન દેવો, એવા ગુણને કેળવવો એને સત્વ સંશુદ્ધિ કહી છે. વાલા ભક્તો, એ સર્વે 59 ગુણ તે ધર્મ સર્ગ ગણાય છે, વળી સર્ગ અધર્મનો કહું જે શાસ્ત્રથી સમજાય છે. હવે અધર્મનો સર્ગ બતાવે છે, જે આપણે તો અંદર વણી લીધો છે, લોભ, કામ, રસાસ્વાદ 49 છે આવડા, સ્નેહ, માન, મત્સર, ક્રોધ, દંભ, પ્રમાદ, મોહ, દર્પ, અનૃત, અહંકાર, પારુષ્ય, અવિશ્વાસ, કલી, ચૌર્ય, ભય, નાસ્તિક્ય, દ્યુત, પાન, પૈસુન, રાગ, દ્વેષ, કપટ, અજ્ઞાન, વ્યસન, શોક, દુઃખ, આળસ, પાપ, ભેદ, મદ, ધર્મી દ્વેષ, અપવાદ, વ્યભિચાર, હિંસા, અસૂયા, ચિંતા, ઈર્ષ્યા, તૃષ્ણા, આશા તથા સ્પૃહા, અહંતા, મમતા, નિંદા, દુરુક્તિ, વાસના, આત્મશ્લાઘા, આ અધર્મ સર્ગ 49 સંકીર્તિત મયા. ગોપાળાનંદ સ્વામી કે મેં તમારી આગળ વર્ણવ્યો, અદભુત છે. ओगण पचास गुण अधर्म सर्ग गणाय, ज्या जेवो गुण होय त्या अधर्म आवी वसाय। आ माइलो जो तमारा मां आवी गयो तो तमे अधर्म सर्गम घुसी गया, समझी लेवानुं। આવી રીતે 59 ગુણરૂપ ધર્મનો સર્ગ તથા 49 દોષરૂપ અધર્મનો સર્ગ કયો, હવે એનો સાર કહું છું। સ્વામી કહે છે, ઇત્થં વિજ્ઞાય સર્ગો દ્વૌ ઇમૌ લક્ષણતઃ પૃથક વર્તિતવ્યં ધર્મ સર્ગે સમ્યક ત્યાજ્યો દ્વિતીયકઃ। આ બધું બરાબર તત્વથી સાંભળી જાણી વિચારીને ધર્મ સર્ગમાં સ્થિર રહેવું, અધર્મ સર્ગને અંશતઃ ત્યાગ કરવો। આવી રીતે અધર્મ સર્ગ અને ધર્મ સર્ગ બેયને ઉપરોક્ત શ્લોકોમાં કયા આ લક્ષણો તમે સાંભળી લીધા, તો સમ્યક પ્રમાણે હવે સારા ગુણો આપણામાં આવવા જોઈએ, સમ્યક પ્રકારે નઠારો દુર્ગુણ એકે રહેવો ન જોઈએ। ધર્મ સર્ગો દિતા નામ ચ ગુણા નામ આદી તો યદા યુજ્યેત નૈ વિરોધ્યાર્થો દોષા સ્યુર્તે તદેવહી। હવે એમ કે છે કે ધર્મ સર્ગના જે જ્ઞાન તપ વૈરાગ વગેરે ગુણ છે એની આગળ નૈવ નામનો વ્યય અવ્યય લગાડે તો જ્ઞાનને બદલે અજ્ઞાન થાય। જ્ઞાન એટલે ધર્મ સર્ગનો ગુણ, અજ્ઞાન એટલે અધર્મ સર્ગ થઈ ગયો, તપ એટલે ધર્મ સર્ગ, અતપ એટલે અધર્મ સર્ગ। એટલે કે 59 જે મેં કયા ધર્મ સર્ગના ગુણ એની આગળ નૈ અવ્યય લગાડો તે તો 59 અધર્મ સર્ગ ગણાય, એમ કહ્યું। અને એમ જ કહ્યું કે મેં તમને જે અધર્મ સર્ગ કહ્યો, લોભ કામ વગેરે, એની આગળ નૈ અવ્યય લગાડવામાં આવે તો લોભને બદલે અલોભ થાય, કામને બદલે અકામ થાય, તો એ 49 અધર્મ સર્ગના દોષો આગળ નહીં અવ્યય લાગતા ધર્મ સર્ગના ગુણો બની જાય છે। આવું સમજાયું સ્વામી? અત એતાંશુ દોષાણામ વિરોધ સર્વથા યથા સ્યાત તથા તૈહી સદા વૃત્યમ સાવધાનૈહી હરેર જનૈહી। માટે હે વાલા ભક્તો, આ બધા જે દોષો કયા તેનો બરાબર તમે વિરોધ કરો, તમારામાં અંશથી પણ એ દોષોનો વાસ ન રહે એ રીતે સાવધાનપણે વર્તો। એવમ યે શ્રીહરેર ભક્તા વૃત્તેરન્નાદૃતા સદા તેષામ એકાંતિકી ભક્તિ સિદ્ધિ સિદ્ધ્યેત નાસ્ત્યત્ર સંશયઃ। સ્વામી કહે છે, જે શ્રીહરિના ભક્ત તે અવિરોધને તથા વિરોધને જાણીને સદા સાવધાનપણે કરીને આદરયુક્ત થકા જો આવી રીતે વર્તે, કહેતા જ્ઞાન તપ વૈરાગ્યાદિક ધર્મ સર્ગને વિશે રહે અને લોભ કામાદિક અધર્મ સર્ગનો ત્યાગ કરે તો તેમને શ્રીહરિને વિશે એકાંતિકી ભક્તિ તે અવશ્ય સિદ્ધ થાય છે। તો ભગવાન શ્રીહરિમાં એકાંતિકી ભક્તિ સિદ્ધ થાય, એટલે જ આ ગ્રંથનું નામ ભક્તિ સિદ્ધિ। આ વાતને વિશે કોઈ પણ સંશય નથી, કે નાત્યત્ર સંશય, નક્કી અધર્મ સર્ગના દોષો ત્યાગે અને ધર્મ સર્ગના ગુણો કેળવે તો પરમાત્માની એકાંતિકી ભક્તિ એનામાં ઉદય થાય છે, એ એકાંતિક ભક્ત બને અને આત્યંતિકી મુક્તિ પામે, પામે ને પામે। એ જી ભક્તિ એકાંતિકી કરે જે જનવર્તી ને આમ, ભક્તિ એકાંતિક કરે જે જનવર્તી આમ, પ્રસન્ન થાય તેને પ્રભુ કરે જ પૂરણ કામ, પ્રસન્ન થાય તેને પ્રભુ અને કરે જ પૂરણ કામ, વાલો મારો કરે જ પૂરણ કામ। ચોક્કસ એ ભક્તને પ્રભુ પોતા જેવો પૂરણ કામ બનાવે છે, આવી જબરી આ વાત છે ભાઈ। લ્યો, ભગવાન જરૂર પોતાની મૂર્તિની સેવામાં એ ભગતને રાખે છે। ગોપાળાનંદ સ્વામી કહે છે, આ કહ્યું તે પ્રમાણે વર્તીને સિદ્ધ કરી છે એકાંતિકી ભક્તિ જેણે, એવા જે ભક્ત તે કૃતાર્થ થાય છે, પૂર્ણ કામ બને છે અને એના સર્વે મનોરથ સિદ્ધ થાય છે, સત્ય સંકલ્પ બને છે। લ્યો, ગો ગોપાલાનંદ મુનિના
ગોપાલાનંદ મુનિના
સંપ્રદાયાનો સારથ
સંપ્રદાયાનો સારથ
રચિતેયં હરિસ્તેન
રચિતેયં
પ્રસન્નોસ્તુ ચ તશ્રિતાઃ પ્રસન્નોસ્તુ ચ તશ્રિતાઃ ગોપાલાનંદ મુનિના
ગોપાલા
સદગુરુ શ્રી ગોપાલાનંદ નામના મુનિએ સંપ્રદાય અનુસાર અદ્ભુત આ ભક્તિ સિદ્ધિ નામના ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ રચવે કરીને ભગવાન શ્રીહરિ અને તત્શ્રિતાઃ તે ભગવાનના આશ્રિતો મારા ઉપર પ્રસન્ન થાય, રાજી થાય, હું તમારો પ્યાર માગું છું એમ ગોપાલાનંદ સ્વામી ગ્રંથ રચ્યાનો હેતુ લખે છે. હવે છેલ્લો શ્લોક ગાઉં છું, અદ્ભુત શ્લોક છે. આ શ્લોક કાયમ ગોખીને બોલવા જેવો, યાદ રાખવા જેવો છે, પ્રાર્થનાનો શ્લોક છે. આટલા દિવસથી આપણે કથા કરી, આ બધી વ્યાખ્યાઓ કરી, આમાં તન મન ધનથી ઘણાએ સેવા કરી, જેનાથી જે બની તે. આપણે બધાએ આજ ભગવાન પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે જે ગોપાલ સ્વામીએ ગ્રંથના છેલ્લા 23મા શ્લોકમાં કરી છે. સંસ્થાપ્ય ધર્મ સર્ગો
સંસ્થાપ્ય ધર્મ સર્ગો
મામ વિત્વા ધર્મ સર્ગતઃ
મામ વિત્વા ધર્મ સર્ગતઃ
સંસ્થાપ્ય ધર્મ સર્ગો મામ
સંસ્થાપ્ય ધર્મ સર્ગો
અવિત્વા ધર્મ સર્ગતઃ
અવિત્વા ધર્મ સર્ગતઃ
દદ્યાદે કાંતિ કિં ભક્તિં
દદ્યાદે કાંતિ કિં ભક્તિં
દદ્યાદે કાંતિ કિં ભક્તિં
દદ્યાદે કાંતિ કિં ભક્તિં
શ્રી હરિ ભક્તિ નંદનઃ ગોપાલાનંદ મુનિના
ગોપાલાનંદ મુનિના
શ્રી હરિ ભક્ત નંદનઃ શ્રી હરિ ભક્ત નંદનઃ ગોપાલાનંદ સ્વામી એમ કહે છે કે શ્રીહરિ ભક્તનંદન પોતાના ભક્તને આનંદ પમાડનારા અથવા તો ભક્તિનંદન કહેતા ભક્તિ માતાના દીકરા મને હંમેશાને માટે આ ધર્મ સર્ગમાં તમે રાખો, સ્થિર રાખો અને અધર્મ સર્ગથી મારું તમે કાયમ રક્ષણ કરી તમારી એકાંતિકી ભક્તિ મને આપો. આખા ગ્રંથનો નિચોડ, અધર્મ સર્ગથી મને બચાવીને ધર્મ સર્ગમાં સ્થિર કરીને તમારી એકાંતિકી ભક્તિ મને આપો. છેલ્લી આ પ્રાર્થના છે, છેલ્લું પ્રાર્થનાત્મક મંગલાચરણ છે. વાલા ભક્તો, આવો અદ્ભુત આ ગ્રંથ છે. ભક્તિ સિદ્ધિ આ ગ્રંથની જ સંપ્રદાય અનુસાર રચી માગે ગોપાલાનંદ મુનિ એ હરિ હરિ જનનો પ્યાર અરે ધર્મ પુત્ર રાખે મને ધર્મ સર્ગ મોજાર ધર્મ પુત્ર રાખે મને ધર્મ સર્ગ મોજાર અળગો અધર્મ સર્ગ કરી આપે ભક્તિ અપાર. તે ભાવમાં ત્રીજા પુરુષમાં દોહરો છે, એને હું બીજા પુરુષમાં કરી નાખું છું. ધર્મ પુત્ર રાખો મને, ધર્મ સર્ગ મોજાર. એજી ધર્મ પુત્ર રાખો મને, તમે ધર્મ સર્ગ મોજાર. અળગો અધર્મ સર્ગ કરી આપો ભક્તિ અપાર, વાલા મને આપો ભક્તિ અપાર. આવી અદ્ભુત વાત કરી લ્યો. બસ ગોપાલન સ્વામીના દિલમાં આ જ આશા છે. ગોપાલનંદ સ્વામી કહે છે કે હું રોજ તમને આ જ પ્રાર્થના કરું છું કે ધર્મ સર્ગ અળગો કરો, ધર્મ સર્ગ મારામાં સ્થિર કરો અને તમારી એકાંતિકી મને ભક્તિ આપો. બસ પ્રભુ. આવી રીતે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ગોપાલાનંદ મુનિ વિરચિતા ભક્તિ સિદ્ધિ સમાપ્તા. આવી રીતે શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય જે ગોપાલાનંદ સ્વામી, તેમણે કરેલો આ ભક્તિ સિદ્ધિ નામે ગ્રંથ, તે સર્વે સંતો ભક્તોને સમજાવવાને અર્થે પોતે લખાવી જે આ ટીકા તેણે સહિત વિક્રમ સંવત 1893 ફાગણવદ 13 દિવસે સંપૂર્ણ થયો છે. વડતાલમાં આચાર્યદય ગ્રંથમાં આ આખો ગ્રંથ પદ્યમાં કરીને મૂકેલ છે. એનો અંતિમ ઉપસંહાર વિહારીલાલજી આચાર્ય મહારાજે આવો લખ્યો છે. ભલી વિધિ કહી ભક્તિ સિદ્ધિ જે હ, સુગમ કરે સત્સંગી સારુ તે હ.
ભલી વિધિ કહી ભક્તિ સિદ્ધિ જે હ, સુગમ કરે સત્સંગી સારુ તે હ.
ઓ સહુજન સુણતા વિહારી લાલે, વરણન કી દિસ ભાવ વચ્ચે વ્રતાલે.
સહુજન સુણતા વિહારી લાલે, વરણન કી દિસ ભાવ વચ્ચે વ્રતાલે.
વરણન કી દિસ ભાવ વચ્ચે વ્રતાલે,
વરણન કી દિસ ભાવ વચ્ચે વ્રતાલે.
ઇતિ શ્રી વિહારી લાલાચાર્ય વિરચિતે આચાર્યોદયે 21મો પ્રભાવ. મુનીશ્વરાનંદજી કહે સ્નેહે સુણો નારાયણ દત્ત, આ ગ્રંથના શ્રોતા વક્તા છે. વિહારી લાલ ની વાત થી થાય આનંદમાં મન મત, સુણી સૌ સત્સંગી ને સંત પુર આનંદ પામ્યા અત્યંત. સાલ શુભ 41 કેરી 1941 ની સાલ હતી જ્યારે વડતાલમાં આ કથા થઈ અને વિહારીલાલજી મહારાજે ભક્તિ સિદ્ધિના વખાણ કર્યા તેદી સમયમાં. સાલ શુભ 41 કેરી, હરિનવમી તે શોભે ઘણેરી. ચૈત્રી સમય હતો. સમયો તે વીત્યો રૂડી પેર, સંગ સર્વે ગયા નિજ ઘેર. ગયા મંડળ કરવા પ્રવાસ, આવ્યો એ રીતે વૈશાખ માસ. વાલા ભક્તો, વિક્રમ સંવત 1941 ની સાલમાં વડતાલના ચૈત્રી સમયમાં આચાર્ય શ્રી વિહારલાલજી મહારાજે કહેલ આ ભક્તિ સિદ્ધિ અને બુદ્ધિ પ્રદીપ, એની વિશેષતા અહીં તમારી આગળ પ્રગટ કરું છું. સુખમુનિએ લખેલો ગ્રંથ છે બુદ્ધિ પ્રદીપ, એની કથા આપણે કરવાની છે. ગોપાલાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ ભક્તિ સિદ્ધિની કથા આપણે આજ પૂરી કરી. પણ જે દિવસે વિક્રમ સંવત 1941 ની સાલમાં વડતાલના ચૈત્રી સમયમાં આ કથાનો આચાર્ય વિહારીલાલજી મહારાજે પ્રારંભ કરાવ્યો, ત્યારે આ બે ગ્રંથની સભામાં જે પ્રશંસા થયેલી એ તમારી આગળ ગાઉં છું. છેલ્લે
વદે વિહારી લાલજી સુણો ધરીને સ્નેહ સૌ સત્સંગી ગ્રહસ્થને અતિ હિતકારી એહ.
ગ્રહસ્થને માટે બહુ ઉપયોગી છે આ બંને ગ્રંથો.
જે જન પરદેશે જશે,
જે લોકો પરદેશમાં જાશે,
કરવાને ઉદ્યોગ ભલે નહીં જો તે સ્થળે સંત તણો સંજોગ
મળે નહીં. વિદેશમાં તો સાધુનો સત્સંગ તો કે ભલે ન મળે
તો તેણે ત્યાં રાખવો સદૈવ આપ સમીપ, વાંચીને વળી વિચારવો પ્રતિદિન બુદ્ધિ પ્રદીપ.
વિદેશમાં આ બુદ્ધિ પ્રદીપ નામનો ગ્રંથ પોતાની પાસે રાખવો, એને વાંચીને રોજ વિચારવો, ભલે ત્યાં સંતોનો સમાગમ ન પડે, પણ આ બુદ્ધિ પ્રદીપ જો તમારી પાસે હશે તો સંત સમાગમના જેવું કામ થશે. પણ એક વાત કહેતા શોક થાય છે, હજી એવો સત્સંગમાં પ્રકાશિત થયેલ નથી એમ.
સુકમુનિએ તે રચ્યો છે ગ્રંથ ભલો ગુણવાન, દેશકાળ આદિક કહ્યા ધર્મા ધર્મ નિદાન. એ જી આઠે સારા સેવીએ તો મતી સારી થાય, એ હસ અસારા સેવતા બુદ્ધિ બગડી જાય.
બુદ્ધિ પ્રદીપ ગ્રંથમાં આઠ ભૂંડા દેશકાળ અને આઠ સારા દેશકાળનું વર્ણન કરેલું છે. સારા સેવો તો તમે સારા થાઓ, તમારી બુદ્ધિ હારી થાય, કલ્યાણ થાય, અને ભૂંડા આઠ દેશકાળને સેવો તો નક્કી બગડી જાવ કે છે.
ગોપાળાનંદ મુનિએ વળી રચ્યો છે ગ્રંથ ભક્તિ સિદ્ધિ શુભ નામ છે પવિત્ર વર્ણન પંથ, તેમાં ધર્મ અધર્મના સમજાવ્યા છે સર્ગ, અધર્મ સેવ્યાથી નરક, ધર્મ સેવ્યાથી અપવર્ગ.
અધર્મ સેવો તો નરક મળે ને ધર્મ સેવો તો અપવર્ગ કહેતા મોક્ષ મળે.
તે પણ પરદેશે જતા રાખે હરિજન પાસ, નિત નિત તેનો કરે અતિ હેતે અભ્યાસ.
વિદેશ જનારાઓ માટે જાણે આ ગ્રંથો લખ્યા હોય ને એવી વાત કરે છે. જે ભારત છોડીને વિદેશ જાય તેણે આ બે ગ્રંથ બે આંખ્યો જેમ હારે લઈ જવા, વાંચીને રોજ અભ્યાસ કરવો. હવે તેથી વિદેશ જનારા આ ગ્રંથોને કોણ લઈ ગયા ને કેટલા લઈ ગયા પ્રભુ જાણે, પણ આજ ઇન્ટરનેટ દ્વારા આ ગ્રંથ વિદેશમાં ભટકાય ભટકાઈને ટીવીમાં આવે છે અત્યારે. હવે પૂજ્યો, હવે ચાલુ થઈ ગયો.
તે પણ પરદેશે જતા રાખે હરિજન પાસ, નિત નિત તેનો સંગ કરે અતિ હેતે અભ્યાસ. ધર્મ સર્ગ મનમાં ધરે અધર્મ થી રહી દૂર, તો પોતાના ધર્મ થી જન નહીં ડગે જરૂર. તેમજ સુત સત્સંગીના નિશાળ ભણવા જાય,
સત્સંગીના છોકરા નિશાળે ભણવા જાય કે છે.
જ્ઞાન નહીં નિજ ધર્મનું સંગે નાસ્તિક થાય,
પોતાના ધર્મનું જ્ઞાન હોય નહીં અને નાસ્તિકોની સાથે બેઠક ઉઠક થાય, નાસ્તિકનો સંગ થાય.
તે માટે બે ગ્રંથ આ શિશુપણાથી જ શીખાય, તો દ્રઢ ધર્મ દિલે ઠસે નહીં બીજે વહી જાય.
તો નાનપણમાંથી જ આવા સંસ્કાર પડી જાય તે ક્યારેય નાસ્તિક ન થઈ જાય, બીજે ક્યાંય આડો ઓળો ફસાઈ ન જાય.
સમજે ધર્મા ધર્મ નહીં નહીં તે શિશુનો વાંક.
છોકરા ધર્મ અધર્મ સમજે નહીં એ કઈ છોકરાનો વાંક નથી કે છે.
વાંક પિતા માતા તણો તે તો આડે આંક,
એ મા બાપનો જ વાંક છે છોકરા બગડ્યા એમાં. આડે આંક વાંક એમ થોડોક નહીં થોડાની.
જો પિતાજી ઈચ્છે નહીં પુત્ર તણું કલ્યાણ, તો તે સુતનો શત્રુ થઈ પડે નરકની ખાણ.
લ્યો, બાપને દીકરાના કલ્યાણની ઈચ્છા રાખવી જોઈએ, નહીં તો નરકમાં જાય કે.
વિદ્યા વ્યવહારિક ઘણી ભણાવશે ભલી ભાત,
મા બાપ છોકરાને વ્યવહારિક વિદ્યાઓ બહુ ભણાવશે કે છે.
પણ સદ્ધર્મ ન શીખવે તો તે મૂરખ તાત. જો સદ્ધર્મ ન શીખવે તો એ બાપ મૂરખ છે કે છે. ભણતા ભણતા કંઈક તો ગયા છે જમને ધામ, ભણતા ભણતા કંઈક જમપુરી ગયા કે છે. શ્રમ સઘળો નિષ્ફળ ગયો કાંઈ ન સુધર્યું કામ, પ્રતિદિન સૂતને પૂછવું શું ભણી આવ્યો ભ્રાત. છોકરા નિશાળેથી ઘરે આવે તો રોજ પૂછવું હું ભણ્યો ક્યાં ગયો તો ક્યાં રખડ્યો તો. કેવા જનની આગળે સાંભળી કેવી વાત, કોની આગળ બેઠો ને ક્યાંથી હું વાત સાંભળી. જો તે નાસ્તિકતાની અધર્મની પાપની ચોરીની વ્યભિચારની બીજી ત્રીજી વાતોમાં પડતો હોય, કેવાનો સંગ કરતો હોય, કેવું જોતો શીખતો હોય તો તપાસ કરીને એને રોકવો જોઈએ બાપા, નહીતર મુશ્કેલી થાય. સમજી ગયા કે ન સમજી ગયા? આ બિહારીલાલજી મહારાજે વાત કરી માટે પરદેશમાં આ ગ્રંથો બે આંખ્યો જેવું કામ કરે માટે સાથે લઈ જવા. હવે તો આની કેસેટ થઈ જાય છે, વિદેશમાં ઓફિસે ગાડીયન ઘરે આ વગાડે વગાડે જ કરવી. લ્યો આ 1941ની વાત આ 2065માં પ્રગટ થઈ. હારું કર્યું અટાણે તો અટાણે પ્રગટ તો થઈ. હવે તો પૂગી અને ખાસ જરૂર છે. સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ દ્વારા આ કથા પ્રાંગણમાં થઈ અને વાલા ભક્તો આજે આ કથા અહીંયા ભક્તિ સિદ્ધિની પરિપૂર્ણ થાય છે. ભગવાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણના ચરણમાં અને ગ્રંથના લેખક અમારા આદિગુરુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના ચરણમાં આ સમગ્ર કથા પુષ્પને આપણે અર્પણ કરીએ. સૌ મારી સાથે ભાવથી ગાશે.
કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતેર્સ્વભાવા કરોમિ આદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ.
હે મહારાજ, હે ગોપાળાનંદ સ્વામી, અમારા ઉપર રાજી થાજો અને અમારામાં સમગ્ર ધર્મ સર્ગનો વાસ થાય અને અધર્મ સર્ગ અમારાથી દૂર રહે અને તમારી અખંડ એકાંતિકી ભક્તિ અમને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે આ ગ્રંથને અહીંયા હું પૂર્ણ કરું છું.
બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
વાલા ભક્તો, આપણા સર્વોપરી મહારાજ એના સર્વોપરી મુક્તરાજ ગોપાળાનંદ સ્વામી અને એમની સર્વોપરી કથા કરનાર આપણા વક્તા ત્રણેયને એકવાર તાળીઓથી વધાવવા પડશે. અને હવે શરૂ કરીએ સમૂહ આરતી.
ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સદાનંદ દયાળુ, સદાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારો કર જોડી, પ્રભુ વાંધો કર જોડી, મુક્તાનંદ કહે મોક્ષી, સુગમ કરી સિદ્ધિ દયા સદગુરુ સ્વામી, પ્રભુ દયા સદગુરુ સ્વામી, સજાનંદ દયાળુ ફળવંત બહુ નામી, ઓમ જય સદગુરુ સ્વામી,
સજાનંદ સ્વામી મહારાજની જય.